એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે અમેરિકી સાહિત્ય અને સમાજ પર એક એકદમ અમિટ છાપ છોડી છે.
કેન કેસીની નવલકથા 1962માં આવેલી વન ફ્લૂ ઓવર ધ કુકુઝ નેસ્ટ.
હા, અને એનું શીર્ષક પણ કેવું કાવ્યાત્મક છે ને, કુકુના માળા પરથી એક ઉડાન. ખરેખર વાંચ્યા પછી મનમાંથી જતી નથી આ વાર્તા.
બિલકુલ, અને લેખક કેન કેસી એ પણ ઓછા રસપ્રદ નથી.
જરાય નહીં, એ ખાલી લેખક નહોતા, ખબર છે 1960ના દાયકામાં અમેરિકામાં જે પેલી પ્રતિસંસ્કૃતિ એટલે કે કાઉન્ટર કલ્ચર ચાલી એના મુખ્ય ચહેરાઓમાંના એક હતા. એ સમય જેવો હતો, સ્થાપિત મૂલ્યો સામે, સત્તા સામે ઉગ્ર સવાલોનો. અને કેસીનો પોતાનો અનુભવ એ જ આ નવલકથાના મૂળમાં છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પેલા LSDના પ્રયોગો થયા હતા, સરકારી, એમાં એમણે ભાગ લીધો હતો અને પછી મનોચિકિત્સા વોર્ડમાં રાત્રે નોકરી પણ કરેલી. આ બધું જ અનુભવ્યું હતું એમણે.
ઓહ, એટલે એમણે જે જોયું જીવ્યું એ જ સીધું વાર્તામાં ઉતાર્યું. અને સમય પણ બરાબર એવો જ ને, 1962, અમેરિકામાં સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ, વિયેતનામ યુદ્ધની અસર, બધી સંસ્થાઓ સામે શંકાનો માહોલ.
બરાબર, અને આવા સમયે કેસીએ એક માનસિક હોસ્પિટલનું રૂપક લઈને આજના સમાજની જે દમનકારી સિસ્ટમ્સ છે એના પર બહુ જ ધારદાર કટાક્ષ કર્યો છે. એટલે આ ખાલી હોસ્પિટલની વાર્તા નથી રહેતી.
હા, એ એક એલેગરી એટલે કે રૂપક કથા બની જાય છે. એનો એક ઉપર છલ્લો અર્થ તો છે જ, પણ અંદર બીજો ઊંડો અર્થ છુપાયેલો છે.
એકદમ સાચી વાત. અહીં હોસ્પિટલ એટલે જાણે આખો સમાજ, ખાસ કરીને જે નિયંત્રણ લાદે, બધાને એક સરખા બનાવવાનો પ્રયત્ન કરે એવી વ્યવસ્થાઓનું પ્રતીક. પુસ્તક આવ્યું ત્યારે વખાણ તો થયા પણ વિવાદ પણ જબરદસ્ત થયેલો.
કેમ, શેનો વિવાદ હતો? અરે, માનસિક સ્વાસ્થ્યની સારવાર અને ડોક્ટરોની સત્તા પર જે સવાલ ઉઠાવ્યા ને એમણે, એ ઘણાને નહોતું ગમ્યું. પણ એની અસર જુઓ, 1975માં ફિલ્મ બની, એણે 5-5 ઓસ્કાર જીત્યા, અને બુક તો આજે અમેરિકામાં ભણાવાય છે.
ખરેખર તો આજે આપણે આ જટિલ અને અનેક સ્તરોવાળી નવલકથાના પાના ફેરવીશું. પાત્રોના મનમાં શું ચાલે છે એ જોઈશું, અને એના જે ઊંડા વિષયો છે એને સમજવાની કોશિશ કરીશું.
ચાલો ત્યારે
તો શરૂઆત કરીએ. વાર્તા ક્યાં બને છે અને એનો વાર્તાકાર કોણ છે?
વાર્તા આપણને લઈ જાય છે અમેરિકાના ઓરેગોન રાજ્યમાં. એક સરકારી મેન્ટલ હોસ્પિટલ છે. પહેલી નજરે જુઓ તો બધું બરાબર લાગે, એકદમ સાફસૂફ, નિયમિત, શાંતિ. પણ ધીરે ધીરે ખબર પડે કે આ શાંતિ કેટલી કેટલી દબાવનારી છે. દર્દીઓને કડક નિયમોમાં બાંધી રાખ્યા છે, દવાઓના ડોઝ અપાય છે, અને પેલી સૂક્ષ્મ સાયકોલોજિકલ ગેમ્સ રમાય છે એમની સાથે. એમનો જુસ્સો, એમની પોતાની ઓળખ, બધું જાણે ભૂસી નાખવાનો એક પ્રયત્ન ચાલે છે. વાતાવરણ એકદમ ઠંડુ, યાંત્રિક.
અને આ બધું આપણને કહે છે કોણ? એ પણ ઇન્ટરેસ્ટિંગ છે ને. સ્ત્રીમાં લોકો બધું બોલી નાખે, જાણે ત્યાં છે જ નહીં એમ.
બરાબર, એટલે એને હોસ્પિટલની અંદરની એવી વાતો ખબર પડે છે જે બીજા કોઈને નથી પડતી. એ બધું જુએ છે, સાંભળે છે.
એટલે એક પ્રકારનો અદૃશ્ય સાક્ષી થયો. પણ એ દુનિયાને કઈ રીતે જુએ છે? તમે પેલા કમ્બાઈન અને ધુમ્મસ જેવા શબ્દોની વાત કરી હતી.
હા, બ્રોમ્ડન માટે કમ્બાઈન એટલે કોઈ એક વ્યક્તિ કે સંસ્થા નહીં, પણ આખી સિસ્ટમ. આધુનિક, યાંત્રિક, અમાનવીય, જે માણસની પોતાની ઓળખને કચડી નાખે અને બધાને એક બીબામાં ઢાળી જવા માંગે. હોસ્પિટલ એના માટે કમ્બાઈનનું જ એક નાનું રૂપ છે.
અને ધુમ્મસ, ફોગ?
એ ધુમ્મસ છે ને, એ બ્રોમ્ડનની પોતાની માનસિક હાલત પણ છે. ડર, ગૂંચવણ. અને બીજું, હોસ્પિટલનો સ્ટાફ જાણી જોઈને એક પ્રકારનું ધૂંધળું વાતાવરણ ઊભું કરે છે, જેથી દર્દીઓ કન્ફ્યુઝડ રહે, શાંત રહે. જ્યારે બ્રોમ્ડનને બધું બહુ અઘરું લાગે ને, ત્યારે એ જાણે આ ધુમ્મસમાં ખોવાઈ જાય. એટલે એ અવિશ્વસનીય વાર્તાકાર છે. એની વાત 100% સાચી ન પણ હોય,
પણ એની દ્રષ્ટિ આપણને સત્ય બતાવે છે જે કદાચ બીજા નથી જોઈ શકતા.
બરાબર.
તો આ કમ્બાઈન અને ધુમ્મસની દુનિયાનો મુખ્ય ખેલાડી કોણ છે? કોણ ચલાવે છે આ બધું?
એ છે નર્સ રેચેડ. દર્દીઓ એને ડરથી અને થોડા કટાક્ષથી બિગ નર્સ કહે છે. એ હેડ નર્સ છે અને આખા વોર્ડ પર એનો કંટ્રોલ. એકદમ લોખંડી. એ ભાગ્યે જ બૂમ પાડે. એની રીતો બહુ સટલ છે, મનોવૈજ્ઞાનિક.
એટલે કેવી રીતે?
એ દર્દીઓની નબળાઈઓ જાણે છે, એમના ડર, એમની શરમ, બસ એનો જ ઉપયોગ કરીને એમને કંટ્રોલમાં રાખે છે. એનો ચહેરો જુઓ તો જાણે કોઈ ભાવ જ નહીં, માસ્ક પહેજો હોય એવો. એનો હેતુ જાણે પુરુષ દર્દીઓનો અહંકાર તોડી પાડવાનો, એમને નોર્મલ બનાવવાનો છે.
બાપરે, એકદમ ઠંડુ નિયંત્રિત વાતાવરણ, જ્યાં સુધી એક વાવાઝોડું નથી આવતું. રેન્ડલ પેટ્રિક મેકમર્ફી.
હા, મેકમર્ફીનું આવવું એટલે જાણે આખી નવલકથામાં એક કરંટ લાગે. એ જેલની સજાથી બચવા માટે પાગલ હોવાનો ઢોંગ કરીને હોસ્પિટલમાં આવ્યો છે. અને છે કેવો? મોટેથી હસનારો, ધમાલીઓ, જુગારી, જિંદગીથી ભરપૂર.
એટલે નર્સ રેચેડ અને હોસ્પિટલના પેલા ગ્રે વાતાવરણથી બિલકુલ ઉલટો.
એકદમ. એ આવે છે અને જાણે આખી શાંતિ, પેલી દમનકારી શાંતિ, એને ચીરી નાખે છે. એનું હાસ્ય જ બળવા જેવું લાગે છે.
અને અહીંથી શરૂ થાય છે પેલો સંઘર્ષ. એક બાજુ મેકમર્ફીની આઝાદીની ઈચ્છા, એની મસ્તી, અને બીજી બાજુ નર્સ રેચેડનું કડક નિયંત્રણ. આ જ છે ને નવલકથાનો મુખ્ય પોઈન્ટ, વ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ સંસ્થાનો દબાવ.
બરાબર. અને પેલો સવાલ વધુ ઊંડો બને છે, ખરેખર પાગલ કોણ? જે સમાજના નિયમોમાં નથી બંધ બેસતો, એ કે પછી એ નિયમો બનાવનાર અને એને ક્રૂરતાથી લાગુ કરનાર?
ટકરાવ ક્યારે થાય છે?
પેલી વર્લ્ડ સિરીઝ બેઝબોલ મેચ વખતે. મેકમર્ફીને ટીવી પર મેચ જોવી છે. નર્સ રેચેડ નિયમ બતાવીને ના પાડે છે. મેકમર્ફી વોટિંગ કરાવે છે, પણ મોટા ભાગના દર્દીઓ એટલા ડરેલા છે કે એ વોટ નથી આપતા.
પણ મેકમર્ફી હાર માને એવો તો નથી જ?
જરાય નહીં. એ ફરી કોશિશ કરે છે અને આ વખતે લગભગ બધા દર્દીઓ એનો સાથ આપે છે. પણ નર્સ રેચેડ કહે છે ટાઈમ પૂરો થઈ ગયો, ટીવી બંધ જ રાખે છે.
પછી
મેકમર્ફી જે કરે છે ને, એ જબરદસ્ત છે. એ બંધ ટીવી સામે જઈને બેસી જાય છે અને એવી રીતે વર્તે છે જાણે મેચ ચાલુ જ હોય. મોટેથી કોમેન્ટ્રી કરે છે, ઉત્સાહ બતાવે છે.
શું વાત છે!
એની આ હિંમત જોઈને એક પછી એક બીજા દર્દીઓ પણ ડર છોડીને એની બાજુમાં બેસી જાય છે. ટીવી બંધ છે, પણ એમનો આ મૂક વિરોધ નર્સ રેચેડના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. પહેલીવાર એની સત્તાને ખુલ્લો પડકાર મળે છે, એમાં તિરાડ પડે છે.
આ તો ખારી શરૂઆત હતી, પછી તો મેકમર્ફીનો પ્રભાવ વધતા જ ગયો છે.
હા, એ દર્દીઓને હસાવે છે, એમની સાથે પત્તા રમે છે, એમને ઉશ્કેરે છે કે કંઈક બોલો, પોતાની વાત કહો. જાણે એમનામાં જે માણસ સૂઈ ગયો છે એને જગાડવાની કોશિશ કરે છે. અને ત્યારે આપણે બીજા પાત્રોને પણ નજીકથી ઓળખીએ છીએ.
જેમ કે
પેલો બિલી બિબિટ, યુવાન છે પણ હજી એની માથી એટલો ડરે છે કે બોલવામાં ભયંકર રીતે તોતડાય છે. એનો ડર જાણે એના ગળામાં જ બેસી ગયો છે. પછી ડેલ હાર્ડિંગ બહુ બુદ્ધિશાળી છે, પણ પોતાની પત્ની અને પોતાના પુરુષત્વ માટે બહુ જ ઇન્સિક્યોર છે. વાતો બહુ તીખી કરે, પણ અંદરથી તૂટી ગયેલો છે. અને પેલો ચાર્લી ચેસ્વિક, જે શરૂઆતમાં મેકમર્ફીનો સાથ આપે છે, સિગારેટ માટે બૂમો પાડે છે, પણ પછી જ્યારે એકલો પડી જાય છે ત્યારે હારી જાય છે.
આ બધા પાત્રો જાણે સમાજમાં જે પુરુષો દબાણ, શરમ, ડરથી ભાંગી ગયા છે એમનું પ્રતિબિંબ છે. અને નર્સ રેચેડ આ જ નબળાઈઓનો ફાયદો ઉઠાવે છે.
બરાબર. મેકમર્ફી આ બધા માટે ખાલી દોસ્ત નથી, પણ એક હીરો, એક મુક્તિદાતા જેવો બનતો જાય છે.
અને મુક્તિનો સૌથી મોટો અનુભવ પેલી ફિશિંગ ટ્રીપ વખતે આવે છે, ખરું?
હા, એ તો નવલકથાનો એકદમ યાદગાર પ્રસંગ છે. મેકમર્ફી ગમે તેમ કરીને સ્ટાફને છેતરીને 10 દર્દીઓને લઈને સમુદ્રમાં માછીમારી કરવા લઈ જાય છે. એ ખરેખર એક ટર્નિંગ પોઈન્ટ છે.
કેવી રીતે? શું થાય છે ટ્રીપમાં?
અરે, હોસ્પિટલની પેલી બંધિયાર દિવાલોથી દૂર ખુલ્લા દરિયામાં એ લોકો પહેલીવાર જાણે સાચી આઝાદીનો શ્વાસ લે છે. સાથે મળીને કામ કરે છે, મોટી માછલી પકડે છે, તોફાનનો સામનો કરે છે, ખુલ્લા દિલે હસે છે, ગાળો બોલે છે. ટૂંકમાં એ લોકો દર્દી મટીને માણસ બને છે, પુરુષ બને છે.
વાહ!
એમનામાં એક નવો આત્મવિશ્વાસ આવે છે, ગૌરવ જાગે છે. મેકમર્ફી એમને ખાલી માછલી પકડતા નથી શીખવતો, જાણે જિંદગી જીવતા શીખવે છે. એ સફર એટલે બંધનોમાંથી મુક્તિનો ઉત્સવ, શાબ્દિક અને પ્રતીકાત્મક બંને રીતે.
પણ આ ખુશી લાંબી નથી ટકતી એમને, કંઈક બને છે પછી?
હા, હોસ્પિટલ પાછા આવ્યા પછી મેકમર્ફીને ખબર પડે છે કે એ બીજા ઘણા દર્દીઓની જેમ કમિટેડ છે, મતલબ કે એને જેલમાંથી અહીં મોકલવામાં આવ્યો છે અને એને ક્યારે છોડવો એ હવે જેલ નહીં પણ સીધું નર્સ રેચેડ નક્કી કરશે.
ઓ બાપરે, એટલે એની આઝાદી હવે એના સૌથી મોટા દુશ્મનના હાથમાં.
બરાબર. બીજા દર્દીઓ તો વોલન્ટરી હતા, પોતાની મરજીથી આવેલા, એ જઈ શકતા હતા, પણ મેક મર્ફી તો ફસાઈ ગયો હતો. આ વાત એને હચમચાવી દે છે.
એ તો દેખીધું છે, જે માણસ બધા માટે આઝાદીનું પ્રતીક હતો એ પોતે જ બંધનમાં.
હા, અને એને સમજાય છે કે નર્સ રેચેડ સાથેની એની લડાઈ હવે મજાક નથી રહી, એની જિંદગીનો, એની આઝાદીનો સવાલ છે. એ ગુસ્સા અને હતાશામાં પેલું નર્સનું કાચનું સ્ટેશન છે ને, એના પર મુક્કો મારીને કાચ તોડી નાખે છે.
પેલો કાચ જે નર્સના નિયંત્રણનું પ્રતીક હતો.
બરાબર. એ કાચ તૂટવો એ જાણે નર્સના કંટ્રોલ પર સીધો પ્રહાર હતો. અહીંથી વાર્તા હવે વધુ ગંભીર બને છે અને દુઃખદ અંત તરફ જાય છે. મેક મર્ફી હવે પાછો નહીં હટે.
એને ખબર છે કે પરિણામ શું આવશે, છતાંય.
હા, એ જાણે છે કે નર્સ રેચર્ડ એને છોડશે નહીં, એટલે એક છેલ્લું મોટું કામ કરે છે. વોર્ડના સાથીઓ માટે એક સિક્રેટ પાર્ટી રાખે છે.
પાર્ટી હોસ્પિટલમાં?
હા, એ એની જૂની ફ્રેન્ડ કેન્ડી અને એની સાથી સેન્ડીને રાત્રે છુપી રીતે વોર્ડમાં લઈ આવે છે. દારૂ પણ લાવે છે. રાત્રે જ્યારે સ્ટાફ ઓછો હોય ત્યારે વોર્ડમાં ઉજવણી શરૂ થાય છે. સંગીત, નાચગાન, દારૂ, હાસ્ય, વર્ષોથી દબાયેલી જિંદગી જાણે એક રાત માટે જીવી ઉઠે છે.
અને આ રાત પેલા બિલી બિબિટ માટે બહુ ખાસ બની રહે છે ને?
ખૂબ જ ખાસ. મેક મર્ફી બિલીને હિંમત આપે છે કેન્ડી સાથે એકાંતમાં સમય વિતાવવા માટે. બિલી, જે સ્ત્રીઓથી એટલો ડરતો હતો, એ હિંમત કરે છે અને એ રાત્રે એ પહેલીવાર કોઈ સ્ત્રી સાથે શારીરિક રીતે નજીક આવે છે.
અને એની અસર?
સવારે એ જાગે છે ને ત્યારે એ જાણે જુદો જ માણસ હોય છે. ખુશ છે, ચહેરો ખીલેલો છે અને સૌથી મોટી વાત, એ લગભગ તોતડાયા વગર બોલી શકે છે. જાણે એક જ રાતમાં એનો બધો ડર ગાયબ થઈ ગયો હોય.
આ તો ચમત્કાર જેવું. પણ નર્સ રેચેડ છે ત્યાં સુધી?
હા, ખુશી લાંબી નથી ટકતી. સવારે નર્સ રેચેડ આવે છે, વોર્ડની હાલત જુએ છે, ખાલી બોટલો, બધું અસ્તવ્યસ્ત, એ બધું સમજી જાય છે. શાંતિથી પણ એકદમ ધારદાર રીતે એ કંટ્રોલ પાછો લે છે. જ્યારે એને ખબર પડે છે કે બિલી કેન્ડી સાથે હતો ત્યારે એ બિલીને બોલાવે છે.
અને પછી?
ગુસ્સો કરે છે. ના, ગુસ્સો નહીં, એ એનાથી પણ ખરાબ કરે છે. એ બિલીની સૌથી મોટી નસ દબાવે છે.
એની માનો ડર?
હા, એ ખાલી એટલું જ પૂછે છે, બિલી તારી માને આ ખબર પડશે તો કેવું લાગશે? બસ આટલું જ કાફી હતું. બિલીના મગજમાં એની માનો ચહેરો આવી જાય છે. શરમ અને ડર એને ફરીથી ઘેરી વળે છે. એનો પેલો માંડ મળેલો આત્મવિશ્વાસ પળભરમાં ચકનાચૂર થઈ જાય છે. એ ફરીથી ભયંકર રીતે તૂતડાવા લાગે છે, રડવા જેવું થઈ જાય છે.
નર્સ રેચેડની આ ક્રૂરતા, એની અસર શું થાય છે?
અસર ભયાનક આવે છે. શરમ અને ડરથી ભાંગી પડેલો બિલી ડૉક્ટરની ઓફિસમાં જઈને ટેબલ પર પડેલી કાતરથી પોતાનું ગળું કાપી નાખે છે, આત્મહત્યા કરી લે છે.
હે ભગવાન, આ તો બહુ જ દુઃખદ છે. મેક મર્ફી શું કરે છે?
મેક મર્ફી તૂટી જાય છે. એને જબરજસ્ત ગુસ્સો આવે છે. એ સીધો જ નર્સ રેચેડને જવાબદાર ગણે છે. જ્યારે નર્સ રેચેડ ઠંડકથી પરિસ્થિતિ સંભાળવાની કોશિશ કરે છે ત્યારે મેક મર્ફીનો કાબુ જતો રહે છે. એ ચીસો પાડીને એના પર ધસી જાય છે.
એના પર હુમલો કરે છે?
હા, એ નર્સ રેચેડ પર હુમલો કરે છે, એને નીચે પાડી દે છે અને પેલો એનો કડક સફેદ યુનિફોર્મ એ ફાડી નાખે છે. એના સ્તનો દેખાય છે. આ ખાલી શારીરિક હુમલો નથી,
પ્રતિકાત્મક છે.
હા, એ રેચેડનો પેલો અજય, લાગણીહીન, સત્તાનો બુરખો જાણે ફાડી નાખે છે. એની નીચે રહેલી સ્ત્રી અને એની નબળાઈ એને ખુલ્લી પાડે છે. પહેલીવાર કોઈએ બિગ નર્સને આ રીતે હરાવી હતી.
પણ આ બળવાનની કિંમત મેક મર્ફીને ચૂકવવી પડે છે.
બહુ મોટી કિંમત. વોર્ડના લોકો એને ખેંચીને લઈ જાય છે, ડિસ્ટર્બ્ડ વોર્ડમાં મોકલી દે છે. ઘણા અઠવાડિયા સુધી કોઈ ખબર નથી. પછી એક દિવસ એ પાછો આવે છે, પણ એ પહેલાનો મેક મર્ફી નથી હોતો.
શું થયું હોય છે એને?
એની લોબોટોમી કરી નાખવામાં આવી હોય છે, મગજનું ઓપરેશન, જેનાથી વ્યક્તિના આવેગો, વ્યક્તિત્વ બધું જ લગભગ નષ્ટ થઈ જાય. મેક મર્ફી હવે ખાલી એક જીવતું શરીર છે. આંખો ખાલી, ચહેરા પર કોઈ ભાવ નહીં, વ્હીલચેરમાં બેઠો છે, લાળ પડે છે.
ઓ નો, એટલે સંસ્થા જીતી ગઈ. નર્સ રેચેદ જીતી ગઈ. એણે બળવાખોરને કચડી નાખ્યો અને બીજા બધા માટે એક દાખલો બેસાડ્યો.
દેખીતી રીતે તો એમ જ લાગે, નર્સ રેચેદનો દબદબો પાછો આવી ગયો. બીજા દર્દીઓ મેકમર્ફીની હાલત જોઈને વધારે ડરી ગયા. લાગે કે બધું પાછું હતું એમ જ થઈ ગયું, કદાચ એનાથી પણ ખરાબ. પણ વાર્તા અહીં પૂરી નથી થતી.
અચ્છા,
આપણો વાર્તાકાર ચીફ બ્રોમ્ડન, જે આખી વાર્તા દરમિયાન મેકમર્ફીના કારણે બદલાયો છે, એ છેલ્લું પગલું ભરે છે.
શું કરે છે?
બ્રોમ્ડનને સમજાય છે કે મેકમર્ફી જો માણસ આ હાલતમાં જીવે એ એના માટે મોતથી પણ ખરાબ છે, અને એ નથી ઈચ્છતો કે મેકમર્ફીની આ હાલત નર્સ રેચેડની જીતના પ્રતીક તરીકે રહે. એટલે એક રાત્રે એ ચૂપચાપ મેકમર્ફી પાસે જાય છે, કંઈ કહે છે એને, અને પછી ખૂબ જ દયાથી ઓશિકુ એના મોં પર દબાવીને એને મુક્ત કરી દે છે.
એને મારી નાખે છે.
હા, પણ એ હત્યા નથી, એ દયા છે, મુક્તિ છે, એના દુઃખનો અંત છે.
અને પછી બ્રોમ્ડનનું શું થાય છે?
પછી મેકમર્ફી પાસેથી જે શક્તિ મળી હતી ને, એનાથી બ્રોમ્ડન એ કામ કરે છે જે મેકમર્ફી પણ નહોતો કરી શક્યો. વોર્ડમાં પેલું એક બહુ જ ભારે કંટ્રોલ પેનલ હતું, પાણીના પાઇપ સાથે જોડાયેલું. મેકમર્ફી એકવાર એને ઉઠાવવાની કોશિશ કરેલી, પણ નિષ્ફળ ગયેલો.
હા, યાદ છે.
બ્રોમ્ડન પોતાની પૂરી તાકાતથી એ કંટ્રોલ પેનલ ઉખાડી લે છે, એને ઉપાડીને બારી પાસે લઈ જાય છે અને જોરથી બારી પર મારે છે. બારીના સળિયા, કાચ બધું તૂટી જાય છે, અને ચીફ બ્રોમ્ડન વર્ષોની કેદ પછી એ તૂટેલી બારીમાંથી કૂદીને રાતના અંધારામાં ભાગી જાય છે, આઝાદી તરફ.
નથી ગયું. એનો જુસ્સો, એની ભાવના બ્રોમ્ડન દ્વારા જીવતી રહી અને આખરે મુક્ત થઈ.
બરાબર. મેકમર્ફી શરીરથી હાર્યો, પણ એનો આત્મા જીતી ગયો. એણે બ્રોમ્ડનને ખાલી ભાગવાની હિંમત ના આપી, જાણે પોતાની શક્તિ જ આપી દીધી. આ અંત આખી વાર્તાને નિરાશામાંથી બચાવી લે છે. એક આશાનું કિરણ દેખાય છે.
ચાલો હવે થોડું આ નવલકથાના જે ગહન વિષયો છે એના પર વાત કરીએ. આપણે કહ્યું કે મુખ્ય થીમ તો વ્યક્તિ વિરુદ્ધ સિસ્ટમની છે, પણ બીજું ઘણું બધું છે આમાં.
ચોક્કસ. પેલો સવાલ, સ્વસ્થ કોણ અને પાગલ કોણ? આ વ્યાખ્યા કોણ નક્કી કરે? શું સમાજના નિયમો ન માનવા એ પાગલપણું છે, કે પછી નર્સ રેચેડ જેવી વ્યક્તિની પેલી ઠંડી, ગણતરીપૂર્વકની ક્રૂરતા એ વધારે મોટું પાગલપણું છે?
વિચારવા જેવી વાત છે.
કેસી જાણે કહેવા માંગે છે કે ઘણીવાર જેમને આપણે પાગલ કહીએ છીએ એ કદાચ વધુ પડતા સંવેદનશીલ હોય છે, સમાજનો ઢોંગ સહન નથી કરી શકતા.
અને સત્તા અને નિયંત્રણનો મુદ્દો, ખાસ કરીને નર્સ રેચેડની પેલી સાયકોલોજીકલ ટ્રિક્સ, એ શારીરિક બળ ઓછું વાપરે, પણ શરમ, ડર, ગ્રુપ પ્રેશર આ બધાથી માણસને કેવી રીતે તોડી શકાય એનું ભયાનક ચિત્ર છે.
બિલકુલ. અને આ તો આજે પણ આપણી આસપાસ જોવા મળે છે ને, ઓફિસમાં, સમાજમાં આવી સૂક્ષ્મ સત્તા.
સાચી વાત. બીજું પેલું પૌરુષત્વનું, શું મેસ્ક્યુલિનિટી, એનો પણ ઉલ્લેખ આવે છે ને?
હા, એ પણ મહત્વનો વિષય છે. વોર્ડના મોટાભાગના પુરુષ દર્દીઓ કોઈને કોઈ રીતે પોતાના પુરુષ હોવાપણાને લઈને સંઘર્ષ કરે છે. બિલી માંથી ડરે છે, હાર્ડિંગ પત્નીથી. નર્સ રેચેડ આનો જ ફાયદો ઉઠાવે છે. મેકમર્ફી આવીને જાણે એમનામાં એ પુરુષત્વ ફરી જગાડવાનો પ્રયત્ન કરે છે, જે સિસ્ટમને મંજૂર નથી.
અને મેકમર્ફીનું બલિદાન એને ઘણીવાર ક્રાઇસ્ટ સાથે પણ સરખાવવામાં આવે છે. એ બીજાઓ માટે દુઃખ સહે છે અને એના બલિદાનથી બ્રોમ્ડનને મુક્તિ મળે છે.
હા, સેક્રિફાઈસ અને રિડેમ્પશન, બલિદાન અને મુક્તિની થીમ્સ સ્પષ્ટ છે. અને આ બધા ગંભીર મુદ્દાઓની વચ્ચે હાસ્યની તાકાતને પણ ભૂલવી ન જોઈએ. મેકમર્ફીનું હસવું એ ખાલી હસવું નથી, એ દમન સામેનો પ્રતિકાર છે, એ ભયના ધુમ્મસને દૂર કરે છે.
પેલું વાક્ય છે ને એનું, જ્યારે તું હસવાનું ભૂલે છે ત્યારે તું તારી પકડ ગુમાવે છે.
બરાબર, એ જ.
સાહિત્યિક રીતે પણ આ નવલકથા બહુ સમૃદ્ધ છે. ચીફ બ્રોમ્ડનનો અવિશ્વસનીય વાર્તાકાર તરીકે ઉપયોગ એ જબરદસ્ત છે. આપણે એની આંખે જોઈએ છીએ, એના ભ્રમ અને સત્ય વચ્ચે ઝૂલતા રહીએ છીએ.
હા, અને કેસીએ પ્રતીકોનો જે ઉપયોગ કર્યો છે, કમ્બાઈન એટલે પેલી યાંત્રિક સિસ્ટમ, ધુમ્મસ એટલે ગૂંચવણ, ડર, નર્સનું કાચનું સ્ટેશન એટલે કંટ્રોલ, મેકમર્ફીની પેલી વેલવાળી શોર્ટ્સ, એનો બળવાખોર સ્વભાવ, આખી નવલકથા જ એક મોટી રૂપક કથા છે.
અને વર્ણન શૈલીમાં પણ પેલું સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, ખાસ કરીને બ્રોમડેનના વિચારોમાં એ દેખાય છે. જાણે એના મનમાં જે ચાલતું હોય સીધું જ આપણી સામે, અને પેલી યાંત્રિક અને કુદરતી છબીઓ વચ્ચેનો વિરોધ પણ સતત ચાલતો રહે છે.
અમુક ડાયલોગ્સ તો યાદ રહી જાય એવા છે, બ્રોમડેન કહે છે ને, પણ એ સત્ય છે, ભલે એવું બન્યું ન હોય. મતલબ કે જે અનુભવાયું એ જ સાચું.
અને મેક મર્ફી પેલું કંટ્રોલ પેનલ નથી ઉપાડી શકતો પણ કહે છે, પણ મેં કોશિશ તો કરી, ભગવાન જાણે છે મેં એટલું તો કર્યું ખરું ને, પ્રયત્નનું મહત્વ.
અને છેલ્લે બ્રોમડેન જ્યારે આ વર્ષો પછી બોલે છે, હું ઘણા લાંબા સમયથી દૂર હતો, એ ખાલી એના મૌનનો અંત નથી, એ એની જાગૃતિ છે, એનો પુનર્જન્મ છે.
આ બધું વાંચીને સાંભળીને ભાવનાત્મક રીતે કેવી અસર થાય? ગુસ્સો આવે, લાચારી લાગે, પણ સાથે પ્રેરણા પણ મળે છે.
ચોક્કસ અસ્વસ્થ તો કરે જ છે, કારણ કે નર્સ રેચેટ જેવી સત્તાઓ, કમ્બાઈન જેવી સિસ્ટમ્સ એ આપણી આસપાસ પણ છે જ, પણ સાથે એ માનવીય જુસ્સાની, હાર ન માનવાની વૃત્તિની, આઝાદીની ચાહતની ઉજવણી પણ છે. એ આપણને સહાનુભૂતિ શીખવે છે, નોર્મલ કોને કહેવાય એ પૂછવા પ્રેરે છે.
મને લાગે છે કે ચીફ બ્રોમડેનની છેલ્લી મુક્તિ એ જ બતાવે છે કે માણસની ભાવનાને તમે પૂરી રીતે કચડી નથી શકતા, ગમે તેટલું દમન હોય, પ્રતિકારની એક ચિનગારી તો રહે જ છે.
અને આપણી જે વ્યક્તિગત ઓળખ છે, આપણી ખાસિયતો, એ કેટલી અમૂલ્ય છે, ભલે સમાજના ચોકઠામાં ન બેસતી હોય, એને જાળવી રાખવી, એના માટે લડવું એ જરૂરી છે.
તો અંતે આપણે એમ કહી શકીએ કે આ વાર્તા આપણને શીખવે છે કે સત્તાના દમન સામે, ભલે સૂક્ષ્મ હોય કે દેખીતું, આપણે સતત જાગૃત રહેવું જોઈએ.
અને સાથે એ પણ કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ હાસ્ય, દોસ્તી અને માણસનો આંતરિક જુસ્સો એ ટકી રહેવાની અને લડવાની તાકાત ધરાવે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.